તારીખ 13/9/1989 શ્રી સમયસર શાસ્ત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
335 જેમ કવિતાની સપાટી ને એના દળ વચ્ચે શું અંતર છે, શું અંતર છે બતાવો, એ છોરાવાનું તો અંતર છે કે નહીં? દળ અને સપાટી એમ બે જુદા કેમ પડ્યા? કાંઈક તો અંતર હશે કે નહીં? કે નહીં, જરાય અંતર નથી.
જીવો વચ્ચે અંતર છે,
જીવો વચ્ચે તો ઘણું અંતર છે, અત્યંત અભાવ છે. જીવો અને જ્ઞાન ને તો અત્યંત અભાવ છે. પ્રગતિ ક્ષેત્ર થી કાળ થીને ભાવ છે, પણ જ્ઞાન સામાન્ય છે. ત્યાંથી સીધું જ દળ હાથમાં આવે. મારે તો ત્રિકાળીનું અવલંબન લેવું છે દ્રષ્ટિના વિષયનું. દ્રષ્ટિના વિષયને જ્ઞાનમાં પહેલા ફિક્સ કરી દે છે, ટ્રેનિંગ કરી દે છે. આવો આવો આવો, ભાવ તો ભાષો નથી હોતો સામાન્યના લક્ષણ, પણ શબ્દોથી, શબ્દોના અર્થથી, એના ભાવાર્થથી કાંઈક પણ કલ્પી રહે છે મનમાં કે મારો આત્મા આવો છે, મૂળ મારો સ્વભાવ આવો છે. જે કલ્પનામાં સમાવેશ પામતો નથી એવાને કલ્પનામાં સમાવેશ કરીએ, પ્રેમમાં આત્માના સ્વભાવનો વિચાર કરીને અર્થભાવા સમજીને આગળથી એમ એક નિર્ણય કરે મારો આત્મા આવો. પછી હું આવો એટલે મારે કેમ કે મારે કયું જ અવલંબન લેવું છે, પર્યાયનું મારે કામ નથી. એની સમજણ એ છે કે મારે તો અવલંબન સીધું દ્રઢનું લેવું છે, બધામાં પર્યાય આવું જ ન જોઈએ. એટલે આવો છો આવો છો આવો છો એમ એનું અવલંબન લેવાનું એ ભાવ પેદા કરે છે, એ વિકલ્પ માત્ર છે, કલ્પના માત્ર છે, અવલંબન આવતું નથી એમ થાય છે. તો કેમ એમ થાય છે કે એ અવ્યક્ત પદાર્થનો એની વ્યક્તતા ભાષા વિના, પ્રત્યક્ષતા ભાષા વિના એનું અનુમાન કરીને એનો રાગ પેદા કરે છે અને એ રાગ ને પુરુષાર્થ સમજણની અયથાર્થતામાં ઉભી થાય, એને નિશ્ચયા ભાસ પણ કહેવામાં આવે છે. કેમ કે નિશ્ચયનો ભાસ નથી પણ ભાવ ભાષણ નથી પણ આ વાત. પણ જે અહીંયા અવ્યક્ત પ્રત્યક્ષ સેમ્પલ છે એ સ્વભાવ સદ્રશ છે, અને ત્યાં જ સ્વભાવ વ્યક્ત છે કે જે અખંડ અવ્યક્ત પ્રકારની દ્રવ્યમાં વ્યાપેલો છે. એટલે સીધો ત્યાં પર્યાય નું પર્યાય માત્ર પણ જે ઉદાહરણ જોઈ ચૂકી જાય છે. પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે, પર્યાય માત્રપણે પોતે અને અવધારો તે મિથ્યાત્વ છે. પર્યાયનો અનુભવ થાય તે મિથ્યાત્વ નથી, પર્યાયનું જ્ઞાન થાય તે મિથ્યાત્વ નથી, પણ એટલો જ નિર્ણય છે એવો અનુભવ મિથ્યાત્વ છે. અહીંયા સીધો ત્રિકાળી છે એનું જે જ્ઞાન થાય છે એમાંથી શું બીજી પ્રક્રિયા થાય છે કે ત્યાં સુધી જે પર્યાય જેવડો જ છું એ જે પ્રકાર હતો એ મટી જાય છે, એની હું આવડો. એટલે એને પર્યાય ઉપર થી દ્રેવ ઉપર ચાલી જવાનો. અહિયાં જે રસ્તો છે એ ખુલી જાય. આ રીતે આખી વાત વ્યવસ્થિત છે. એક વખત રાત્રિ કરતા આવો વિષય ચાલી ગયો. કોઈ હિન્દી ભાષાનો પ્રશ્ન છે તો એમ પૂછ્યું કે અનુભવ છે. જ્ઞાનમાં અનુભવ કરવાનું કાર્યરૂપ પ્રગટ વાત છે, પ્રગટ તત્વ છે. અને અનુભૂતિ સ્વરૂપ તો આત્મ તત્વ છે. તો એ અનુભવ ઉપરથી આખા દળ ઉપર ચાલ્યું જવાય છે. પણ અનુભવને છોડી દેવો હોય કેમ કે પર્યાય છે તો દ્રેવ ઉપર નહીં જવાનો. એ રસ્તો નથી, માર્ગ નથી, ઉપાય છે. થોડું પ્રશ્ન જડતા લંબા નહીં. જયારે તમે સમજવા બેસો, કેટલીક માર્મિક વાતો ચર્ચામાં આવી છે કે તમે જયારે સાંભળવા બેસો, સમજવા બેસો, વાંચવા બેસો, વિચારવા બેસો, ત્યારે એક દ્રષ્ટિકોણ અપનાવો. મારે એટલું જ સમજવું છે, એ જ સમજવું છે, એટલે કે સિવાય બીજું કઈ સમજવું નથી. આમ લક્ષ્યને જરા એક સ્થાનમાં કેન્દ્રિત કરવા માટે છે કે અનુભવ કેમ થાય. અનુભવના જ બધા પાયા ગોતવા છે. આવા શબ્દો ગુજરાતની કાઠિયાવાડી ભાષા બોલી. મારે જે કઈ સમજવું છે એમાં અનુભવના પાયા ગોતવા છે. મૂળ સ્વાદને છોડીને, મૂળ રહસ્યને છોડીને બીજે બીજે આટા મારશે. અને એ આટા મારવામાં એના ફળ સ્વરૂપે નવી ગૂંચવણો ઉભી થવા સિવાય એનું કઈ બીજું ફળ નહીં મળે. આમ તો નળના કથનો નળ અનેક પ્રકારે હોવાથી આવે છે. બધા નળો એક શુદ્ધાત્મા તરફ, સ્વભાવ તરફ દોરી જાય છે. તેથી સર્વ અસમાધાનનો ઉકેલ આવે છે. જો એ નળના અને નળના કથનોને સ્વભાવ તરફ દોરી જવાનું ન બને અને માત્ર જાણપણું કરીને એટલા માત્રથી પ્રયોજન છોડીને એને સમજવાનું બને તો એક એવી ઇન્દ્રજાળ ઉભી થાય કે કરોડીઓ પોતાને જાળમાં છૂટે. બીજું કાંઈ નથી. જે જ્ઞાન સમાધાનનું કારણ, નય જ્ઞાન જે સમાધાનનું સર્વ સમાધાનનું કારણ છે, તે નય જ્ઞાન કારણ છે. સવાલ છે યથાર્થતાનો ને અયથાર્થતા. યથાર્થતા ને અયથાર્થતા બધે આ વિષય ધ્યાન દેવા જેવો છે. જ્યાં જ્યાં સમજણનો મુદ્દો છે ત્યાં ત્યાં પહેલું વિચાર છે કે આમાં યથાર્થ છે ને અયથાર્થ. આ પહેલું વિચાર છે. જેમ કે આપણે ત્યાં તત્વજ્ઞાનના અભ્યાસમાં અધ્યાત્મ તત્વ તો આત્મા છે, એટલે આત્માની વાતમાં આત્માનો વિચાર ચાલે છે. તો એવી રીતે નહીં ચાલવું જોઈએ કે આત્મા થર્ડ પર્સન થઈ જાય. કોઈ બીજા તત્વની વાત નથી ચાલતી, પોતાની જ વાત ચાલે છે. પોતાની જાતને જોઈવા વિના સમજે તો બુદ્ધિ સમજણ પડે, પાર્થ થાય પોતાની જાતને ભેળવે તો બધી શૂન્ય સાધન થાય. આ એનો સામાન્ય સિદ્ધાંત છે યથાર્થ અને પરેશાન. અહીંયા પરમાર્થ થી વિચારીને કહેવામાં આવતી વાત છે. યથાર્થપણે વાસ્તવિકપણે પોતાના ચાલતા પર્યાયને પકડીને વાસ્તવિકપણે ગ્રહણ કરીને જો વિચારવામાં આવે તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવી રહ્યો છે તેનું તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. જ્યારે સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે ત્યારે વિશેષનો તિરોભાવ થઈ જાય છે. ત્યારે વિશેષ જ્ઞાતા જ્ઞાનનો વિરોભાવ થઈ જાય છે. બંને પ્રતિપક્ષ હોવાને લીધે એક સાથે બંનેનો આવિર્ભાવ પણ ન થાય ને બંનેનો તિરોભાવ પણ ન થાય. અલુપ્ત જ્ઞાનીઓને તો અહીંયા એક બીજી પણ પરિસ્થિતિ ઉપજે છે કે જ્યાં નિરાકારો તિરોભૂત થયા ત્યાં જે નિરાકારોના વિષયભૂત જ્ઞેયો છે એમાં જે લુપ્તતા પ્રગટ થતી હતી જ્ઞાતના વિશેષ જ્ઞાનના આવિર્ભાવપણાને લીધે આમાં એક સિદ્ધાંત બીજો પણ સ્થાપિત થાય છે કે રાગ દ્વેષ મટાડવા છે ને વિચારતા કરવી છે આ પ્રયોજનને આપણે બહુ થોડું વિચારથી પણ સમજી શકીએ છીએ. એ હેતુ શું છે કે વિતરાગી ધર્મ પ્રગટ કરવો રાગ દ્વેષનો નાશ કરવો. રાગ દ્વેષ થવાનું મૂળ શું છે કે જ્ઞાનની પર્યાયમાં વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનું આવિર્ભૂત પણ એ જ્ઞાનમાં સાથે સાથે લુદ્ધતા ઉત્પન્ન કરવાનું કારણ છે. લુદ્ધતા એટલે રાગ, લોભાયમાન પણ લુદ્ધ એટલે લોભાવ. નિરાકાર જ્ઞાન ને સામે આકાર જેનો આવ્યો છે તે જ્ઞેયો છે. અહીંયા નિરાકાર જ્ઞાનમાં આવિર્ભૂત થયો ભાવિન ભાવાન્વિત થયો એટલે એ જ્ઞેયમાં લોભાયા વિના રહી શકે જ નહીં. જો જ્ઞેય પ્રત્યેના લુપ્તપણાનો અભાવ કરવો હોય તો જ્ઞાન વિશેષને તિરોભૂત કરવું આવિર્ભૂત થઈને છે એને તિરોભૂત કરવું એ તો એક સાઈડની વાત છે. બીજી સાઈડથી જ્ઞાન સામાન્યને આવિર્ભૂત કરતા એ સ્વયં તિરોભૂત થાય છે એટલે અલુદ્ધતા પ્રગટ થાય છે. એટલે અલુદ્ધ જ્ઞાનીઓને તો એને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થયો એવા અલુદ્ધ જ્ઞાનીઓને તો જ્ઞાનીઓને એવા જ્ઞાનીઓને વિશેષણ વગર વાત ન કરે. આચાર્ય મહારાજે વિશેષણ બતાવી દીધું જ્ઞાની શબ્દને. એવા જ્ઞાનીઓને તો એમ ન કહ્યું, એવા અલુપ્ત જ્ઞાનીઓને તો સાથે વાત જોડી દીધી. જેમ સંજવની ગાંગડી નમકની ગાંગડી અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સંદર્ભનો જ અનુભવ કરવામાં આવતા બીજાને તપાસે સપ્રમાણ છે કે અપ્રમાણ છે ત્યારે બીજા લીંબુમાં રહેલા સ્વાદ વાળા મરચું લીંબુ ખટાશ ગળપણ વગેરેના સ્વાદનો વ્યવચ્છેદ કરે છે. ખરગોળ શબ્દ બદલી નહીં, તિરોભૂત શબ્દ બદલી નહીં, છેદ ઉડાવ્યો છે. સારી રીતે છેદ કરી નાખ્યો એને વ્યવચ્છેદ આપે. જેમ એકલા મીઠાને પકડવા માટે બીજા સ્વાદ વાળા પદાર્થનો વ્યવચ્છેદ કરીને સર્વતઃ એક ક્ષાર રસપણાને લીધે ક્ષારપણે ખારાપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ વિજ્ઞાન પણ ત્યાં શબ્દ બદલે છે. હવે તેમ આત્મા પણ પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને નિરાકારથી જે પરદ્રવ્યનો સંયોગ છે એમ લાગે છે અને આને લઈને રાગ થાય છે, આને લઈને રાગ થાય છે, આને લઈને રાગ થાય છે, વ્યવચ્છેદ થાય છે, એનો છેદ બોલી જાય છે. આત્મા પણ પરબ્રહ્મના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા જ્ઞાનના માધ્યમથી, જ્ઞાન સામાન્યના માધ્યમથી, જ્ઞાન જ્ઞાન શબ્દ નથી દેતા, આત્માનો જ અનુભવ કરવામાં આવતા સર્વતઃ એક વિજ્ઞાન ઘનપણાને લીધે આખા અખંડ દરેકમાં, અખંડ પ્રદેશમાં, અખંડ દળમાં, પ્રદેશે પ્રદેશે અનંત અનંત બેહદ જ્ઞાન થી ઘનિષ્ઠ પદાર્થ છે એમ પત્તો લાગે છે. ખાણ આત્મા આવી જાય છે. સર્વતઃ એક વિજ્ઞાન ઘનપણાને લીધે જ્ઞાન પણે જ સ્વાર્થમાં આવે છે. જ્ઞાન સ્વભાવિક જ્ઞાનનો એક ગામડો છું, જ્ઞાનની પાઠ છું. જેમ બરફની પાઠ હોય, પાંચ ફૂટની જ્યાં આવો ત્યાં શીતળતા લાગે, જ્યાં દરતા શીતળતા લાગે, એમ આત્માના કોઈ ક્ષેત્રમાં જ્ઞાનની પાઠ છે. આત્મા ચૈતન્યની પાઠ છે. આત્મા જ્ઞાન સિવાય માંથી કાંઈ જોવામાં આવતું નથી. એ આત્મા એ રીતે અનુભવમાં આવે છે. એને શુદ્ધને પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. એને સમસ્ત જીવ શાસન એમ કહેવામાં આવે છે. બીજી ભાષામાં કહીએ તો ચતુર્થનું સ્થાનથી જે આ શુદ્ધને પ્રગટ્યો ત્યારથી સર્વગુણ સ્થાનમાં રહેલા સર્વ ધર્માત્માઓ એ જ જીવ શાસન છે, એ જ સમસ્ત જીવ શાસન છે. દ્રવ્યને ભાવે એ જીવ શાસન છે. એ સંમત કરું એ જીવંત જીવ શાસન છે. એના વિનાનું જીવ શાસન વ્રતક લેવા છે. એમ એટલો અહીંયા આચાર્ય મહારાજે મહિમા કર્યો છે શુદ્ધ નિર્ણય.